જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા એમાં પ્રશ્ન 155 ચાલે છે, ભાગ બીજો. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો, એમાં પ્રશ્ન 155 ચાલે છે, મોક્ષ માર્ગ એક જ છે કે વધારે? અને એના ઉત્તર રૂપે આપણે 5 ભાગ કર્યા છે. હવે 6ઠા ભાગથી કોમ્પ્યુટરમાં પેજ નંબર 362 જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો પ્રશ્ન 155 એમાં 6ઠું એ આપણે કર્યું છે. ફરીથી આગળ આપણે કરીએ છીએ કે શ્રી નિયમસાર ગાથા 3માં કહ્યું છે કે નિયમ એટલે નિયમથી નક્કી જે કરવા યોગ્ય હોય, અર્થાંત જ્ઞાન દર્શન ચારિત્રથી વિપરીતના પરિહાર અર્થે, જ્ઞાન દર્શન ચારિત્રથી વિરુદ્ધ ભાવના ત્યાગ માટે જે કરવા યોગ્ય છે એ જ સારરૂપ છે. એ વાત આપણે ગઈ વખતે લીધી હતી. નિયમ એટલે શું નિયમ? નિયમસારમાં ગાથા 3માં જે લીધું છે નિયમ એટલે શું નિયમ? તો કે જ્ઞાન દર્શન ચારિત્રથી વિપરીત જે કંઈ છે એનો પરિહાર, અને એના પરિહારને અર્થે જે કરવું પડે તે એ જ કરવા યોગ્ય છે એમ સારરૂપ વચન છે. હવે આગળ શ્રી સમયસાર ગાથા 156ની ટીકામાં પણ કહ્યું છે કે પરમાર્થ મોક્ષ હેતુથી જુદો, જે વ્રત તપ વગેરે શુભ કર્મ સ્વરૂપ મોક્ષ હેતુ કેટલાક લોકો માને છે તે આખો એ નિષેધવામાં આવ્યો છે. શુભ ભાવની વાત અહીંયા કરી છે. શુભ કર્મ સ્વરૂપ મોક્ષ હેતુ એટલે શુભ ભાવને કેટલાક લોકો મોક્ષનો માર્ગ માને છે, એના દ્વારા મોક્ષ થશે એવું જે માને છે એને નિષેધવામાં આવ્યો છે કે એ મોક્ષ માર્ગ નથી. વ્રત તપ પૂજા ભક્તિ આદિ એ શુભ ભાવ છે, અને એવો શુભ ભાવ જે મોક્ષ માર્ગમાં છે એને આવ્યા વિના રહેતો નથી. એવો શુભ ભાવ આવે છે, પણ જે જ્ઞાની છે એ એવા શુભ ભાવને છોડીને પોતાના સ્વરૂપમાં જાય છે. એને એમ માનતો નથી કે એ મોક્ષનો હેતુ છે, મોક્ષનું કારણ છે, મોક્ષનું સહકારી કારણ છે, મને એનાથી લાભ છે, મોક્ષ માર્ગમાં મને એનાથી લાભ છે એવું એ માનતો નથી. 156ની ટીકામાં જે વાત લીધી છે એમાં એવા શુભ કર્મ સ્વરૂપ મોક્ષ ને કેટલાક લોકો માને છે તે આખો એ નિષેધવામાં આવ્યો છે. અને અહીંયા કારણ લખ્યું છે કે એનું કારણ છે કે તે મોક્ષ હેતુ અન્ય દ્રવ્યના સ્વભાવવાળો, અર્થાંત પૂદગળ સ્વભાવી હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી. માત્ર પરમાર્થ મોક્ષ હેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો, અર્થાંત જીવ સ્વભાવી હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે. જ્ઞાનનું ભવન થાય છે એટલે શું? કે જ્ઞાનરૂપે જીવ પરિણમે છે. જ્ઞાનનું ભવન થવું એટલે આત્મા એ જ્ઞાન સ્વરૂપી છે અને એમાં એ જ્ઞાનરૂપે જ પરિણમી જાય એનો અર્થ થયો કે જ્ઞાનનું ભવન થવું. એવું જ્ઞાનનું ભવન ત્યારે જ થાય કે જ્યારે આત્માને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થાય, ત્યારે જ એવું જ્ઞાનનું ભવન થાય. પહેલા તો એને એવા પોતાના સ્વરૂપનો અનુભવ થવો અને પછી ત્યાર પછીથી એવા સ્વરૂપમાં લીનતા થાય એટલે પોતે જ્ઞાન સ્વરૂપ છે એમ એ અનુભવે અને પછી એ રીતે જ્ઞાન સ્વરૂપે જ પરિણમી જાય એટલે એ જ્ઞાનનું ભવન થયું કહેવાય. એવું જ્ઞાનનું ભવન નથી થતું તો એ કોઈ મોક્ષ માર્ગ નથી, કોઈ સ્વરૂપની દશા નથી, કોઈ સ્વરૂપનો આશ્રય થતો નથી. એટલે એના સિવાય જે બીજું કંઈ છે એ બધું છોડવા લાયક છે, એ કોઈ મોક્ષનો હેતુ નથી, મોક્ષનું કારણ નથી. બીજું બધું જે છે તે પર છે, બીજું બધું પર છે. અહીંયા તો એમ કહી દીધું કે અન્ય દ્રવ્યના સ્વભાવવાળો અર્થાત પૂદગળ સ્વભાવી છે, જે કંઈ વ્રત તપ વગેરે જે શુભકર્મ જે કયા છે એ બધા ખરેખર દેહના લક્ષ્ય થાય છે એટલે એ પૂદગળ સ્વભાવી છે. કે જે કંઈ ક્રિયા જે છે એમાં પૂદગળનો સ્વભાવ પ્રગટ થાય છે વ્રત તપ વગેરેની અંદર, એટલે એમાં આત્માનો સ્વભાવ કોઈ રીતે પ્રગટ થતો નથી. એટલે આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે એ એમાં આવતો નથી, એટલે જ્ઞાનનું ભવન થતું નથી, એટલે એને મોક્ષ માર્ગ કહેતા નથી. આખું હવે ફરીથી લઈએ તો કે સમયસર 156ની ટીકામાં જે કહ્યું છે તે શું કહ્યું છે, તો કે પરમાર્થ મોક્ષ હેતુથી જુદો જે વ્રત તપ વગેરે શુભ કર્મ સ્વરૂપ મોક્ષ હેતુ કેટલાક લોકો માને છે તે આખોએ નિષેધવામાં આવ્યો છે. કારણ કે તે એટલે કે મોક્ષ હેતુ અન્ય દ્રવ્યના સ્વભાવવાળો છે. જે શુભ કર્મ તપ વગેરેને મોક્ષ હેતુ માનવામાં આવ્યું એ અન્ય દ્રવ્યના સ્વભાવવાળો અર્થાત પૂદગળ સ્વભાવવાળો છે, અને એવો પૂદગળ સ્વભાવી હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી. એટલે એમાં તો ભવન થાય તો પૂદગળના સ્વભાવનું ભવન થાય, કેમ કે પૂદગળમાં જ્ઞાન નથી એટલે એમાં જ્ઞાનનું ભવન થતું નથી, એટલે કોઈ રીતે જ્ઞાન રૂપે પરિણામ થતું નથી. માત્ર પરમાર્થ મોક્ષ હેતુ જ, પરમાર્થ મોક્ષ હેતુ શું છે, તો કે પોતાના શુદ્ધ સ્વરૂપની અંદર જ્ઞાન સ્વરૂપ આત્મામાં પરિણમવું, તે જ એ પરમાર્થથી એ મોક્ષનો હેતુ થાય છે. એટલે માત્ર પરમાર્થ મોક્ષ હેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો અર્થાત જીવ સ્વભાવી સ્વરૂપની દ્રષ્ટિ કરી અને એમાં લીનતાનો પુરુષાર્થ. જીવનો સ્વભાવ કેવો છે, તો કે પોતાનો સ્વભાવ શુદ્ધ સ્વભાવ છે, પોતાનું સ્વરૂપ નિર્મળ શુદ્ધ છે, એ જ્ઞાન આનંદનો સ્વભાવ છે. એવો જે સ્વભાવ છે એવા સ્વભાવમાં પરિણમન કરવું, એવા સ્વભાવ રૂપે થઈ જવું, એવા સ્વભાવ રૂપે થઈ જવું. એટલે કહે છે કે માત્ર પરમાર્થ મોક્ષ હેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો, એક દ્રવ્ય જીવ દ્રવ્ય અને જીવ દ્રવ્યનો એવો જ સ્વભાવ, એવા સ્વભાવવાળો હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે. કોઈ પણ ભાવ જે આત્માનો ભાવ નથી, એટલે સ્વભાવ સિવાયનો અન્ય જે ભાવ છે તે આત્માનો ભાવ નથી, એ ગમે તેવો શુભ ભાવ હોય, ગમે તેવો વિનયનો ભાવ હોય, તીર્થંકર ભગવાનની પૂજા ભક્તિનો ભાવ હોય, તો પણ એ શુભ ભાવ છે, પરના લક્ષ્ય થતો ભાવ છે, અને એ પરના લક્ષ્ય થતા ભાવથી આશ્રવ થાય અને પુણ્યનો બંધ થાય, એનાથી આશ્રવ થાય અને પુણ્યનો બંધ થાય, પણ ધર્મ થાય નહીં. ધર્મ એટલે કે મુક્તિની પ્રાપ્તિ કરાવે તેને ધર્મ કહીએ છીએ, એવો ધર્મ થાય નહીં. જે મોક્ષ માર્ગ છે એને આપણે ધર્મ કહીએ છીએ. આગળ અહીંયા આપ્યું છે તત્વાર્થ સૂત્રમાંથી લીધું છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ પહેલું સૂત્ર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તત્વાર્થ સૂત્રનું પહેલું સૂત્ર, મોક્ષ શાસ્ત્રનું પહેલું સૂત્ર છે. એવું શાસ્ત્રનું વચન હોવાથી માર્ગ તો શુદ્ધ રત્નત્રય છે. અહીંયા જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ જે કહ્યું છે એમાં નિશ્ચય સમ્યક દર્શન નિશ્ચય ચારિત્ર એ લેવાનું છે, અને નિશ્ચયથી સમ્યક જ્ઞાન. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, પણ એ કયા? દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ તો વ્યવહાર શ્રદ્ધા છે. એવું સમ્યક દર્શન, એ વ્યવહાર સમ્યક દર્શન, એને શુદ્ધ રત્નત્રય નથી કહ્યું. અહીંયા જે સમ્યક દર્શનને રત્નત્રયમાં લીધું છે, ત્રણ રત્નમાંનું એક શુદ્ધ રત્ન, એ સમ્યક દર્શન એટલે નિશ્ચય સમ્યક દર્શન એટલે પોતાના સ્વરૂપનું અવલોકન કરવું અને પછી એવું જ જ્ઞાન કરવું, એવું સંકિત રૂપી સમ્યક દર્શન થયા પછીથી જે શ્રદ્ધા થાય, એવું સંકિત થયા પછીથી જે શ્રદ્ધા થાય છે તે શ્રદ્ધા એ સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું, આત્માનું જ્ઞાન, તે સમ્યક જ્ઞાન જે અનુભવ દ્વારા જ્ઞાનની પર્યાયમાં અનુભવાય તે, એમાં પોતે ભગવાન આત્મા જગતના બધા જ પદાર્થોથી જુદો છે અને એનું જે સ્વરૂપ, એનું જે એના સંબંધીનું જ્ઞાન, જીવનું જ્ઞાન, એ નિશ્ચય સમ્યક દર્શન અને નિશ્ચય સમ્યક જ્ઞાનની વાત એમાં કરવામાં આવી છે. અને એ જ રીતે સમ્યક ચારિત્ર એટલે કે પોતે જ્ઞાન સ્વરૂપે, દર્શન જ્ઞાન સ્વરૂપે એવી જ શ્રદ્ધા અને એવા જ જ્ઞાન સહિત પોતે પોતાના સ્વરૂપમાં ટકીને રહેવું, પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી, એનું નામ નિશ્ચય સમ્યક ચારિત્ર. એટલે એવા નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય સમ્યક ચારિત્રને મોક્ષ માર્ગ કહ્યો છે. ઉમાસ્વાતીજીએ એમાં વ્યવહાર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને મોક્ષ માર્ગ નથી કહ્યો, એમાં નિશ્ચયની વાત છે. અને આ સંબંધી ઘણી સ્પષ્ટતા ગુરુદેવે કરી છે કે મોક્ષ માર્ગ એટલે આ મોક્ષ માર્ગની વાત છે. નવમું, નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નતયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. પોતાનું સ્વરૂપ, નિજ પરમાત્મ તત્વના સમ્યક સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ, એટલે અનુષ્ઠાન રૂપ એટલે એવું જ ચારિત્ર, એવી જ શ્રદ્ધા અને જ્ઞાન સહિત પોતાના સ્વરૂપમાં પરમ આત્મ સ્વરૂપની અંદર રમણતા કરવી એ અનુષ્ઠાન, બીજા કોઈ વ્રત તપના અનુષ્ઠાનની વાત નથી. સમ્યક અનુષ્ઠાન એટલે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી અને તેમાં ઠરવું, પહેલા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો, વારંવાર અનુભવ કરવો અને પછી એમાં જ ઠરવું, એનું નામ એ સ્વરૂપનું અનુષ્ઠાન. એટલે પરમાત્મ તત્વ, પરમ આત્મ તત્વ, એ પરમ આત્મ તત્વની સમ્યક એટલે સાચી શ્રદ્ધા, એનું સાચું જ્ઞાન અને એવા પરમાત્મ તત્વમાં અનુષ્ઠાન એટલે એમાં ઠરવું, એમાં રહેવું, એવો જ એ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ, એ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. એ કોઈ ઉપર આધાર રાખતો નથી, કોઈની અપેક્ષા રાખતો નથી, માત્ર પોતે પોતાના સ્વરૂપમાં જ એ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે અને પોતે એમ જ મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી શકે છે. માટે એ માર્ગને પરમ નિરપેક્ષ માર્ગ કહ્યો છે. મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે, એમાં બીજા કોઈની જરૂર નથી, બીજા કોઈની મદદની પણ જરૂર નથી, કોઈની સહાયની પણ જરૂર નથી. કોઈની પણ અપેક્ષા વિના જીવ પોતે પોતાના સ્વરૂપને સાધે છે અને ત્યાં જ પોતે એ રહી જાય છે, એટલે એ મોક્ષનો ઉપાય થાય છે. મોક્ષ એ મુક્તિની દશા છે. મુક્તિ એટલે પોતાનું સ્વરૂપ જેવું છે તેવું પ્રાપ્ત કરવું, એને મુક્તિની દશા કહેવાય. અને એ સહજ દશા છે. પોતાનું સ્વરૂપ એવું મુક્ત રહેવા માટે જ સર્જાયેલું છે, એવું મુક્ત રહ્યું છે, અનાદિથી એમ જ રહ્યું છે. મલિનતા તો એની સાથે રહી છે, મલિનતા એનામાં ભળી નથી. ગમે તે પ્રકારની પર્યાય થઈ હોય છતાં પણ કોઈ મલિનતા આત્મામાં ગઈ નથી. આત્માનું સ્વરૂપ શુદ્ધ છે અને એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ પ્રાપ્ત કરવું તે સહજ દશા છે. એ નવી દશા નથી, એ કોઈ નવીન વાત નથી. એ પંચમ ગતિ આપણે જેને કહીએ છીએ, એ પંચમ ગતિ સ્વાભાવિક ગતિ છે. એ સ્વાભાવિક નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે. એટલે એવા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે કોઈની મદદની જરૂર હોય નહીં, કોઈ વસ્તુની અપેક્ષા હોઈ શકે નહીં, કોઈ બીજાનો અન્યનો આશ્રય કરવાની પણ જરૂર પડે નહીં. માત્ર પોતે શુદ્ધ છે એટલું એને ધ્યાન અને જ્ઞાન કરવાનું છે. પોતે શુદ્ધ છે એ તરફ એનું લક્ષ ગયું નથી તો પહેલા તો એવું એને લક્ષ કરવાનું છે અને એમાં એકાગ્રતા કરવાની છે અને એવા શુદ્ધ સ્વરૂપનું જ એને જ્ઞાન કરવાનું છે. પોતે શુદ્ધ છે એવું એક વખત દર્શન થાય છે, એવું જ્ઞાન થાય છે, એવું ભાન થાય છે, પછી પોતે શુદ્ધપણે જ રહે છે, અશુદ્ધપણે નથી પરિણમતો, તો એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ સહજ છે. અને એ જ મુક્તિનો ઉપાય છે, એ જ મોક્ષનો ઉપાય છે. શુદ્ધના લક્ષે જ શુદ્ધની પ્રાપ્તિ થાય, એટલે એ પરમ નિરપેક્ષ માર્ગ છે. અને એવા નિરપેક્ષ માર્ગની પ્રાપ્તિ એટલે એમાં રહી જવું, એટલે પછી એમાં ફળ સ્વરૂપે એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને એને મુક્ત દશા પ્રાપ્ત થાય, એ સિદ્ધત્વ પ્રાપ્ત કરે. પણ એને કરવાનું શું છે? તો કે પોતાના સ્વરૂપમાં રહેવું. પોતાનું સ્વરૂપ પહેલા તો જાણવું, પછી શ્રદ્ધવું અને પછી એ રીતે પોતે પરિણમવું. પોતાના સ્વરૂપને પહેલા જાણવું, પછી એ સ્વરૂપને શ્રદ્ધવું અને પછી એ સ્વરૂપે પરિણમવું. એટલે જાણવું જ્યારે થાય છે એટલે તરત જ શ્રદ્ધા તો થઈ જાય છે. જાણવું અને શ્રદ્ધવું તો એક સાથે થઈ જાય છે, એમાં તો કોઈ વાર લાગતી નથી. પણ પછી એ રૂપે પરિણમવું એનો બીજો વિશેષ પુરુષાર્થ કરવો પડે છે. એટલે પહેલો પુરુષાર્થ જે છે, જે રીતે થયો છે, એ જ રીતે બાકી બધો જ પુરુષાર્થ થાય છે. એમાં પુરુષાર્થમાં કોઈ ફેર નથી. જે સ્વરૂપને જાણવા માટેનો પુરુષાર્થ થયો, સમ્યક દર્શનનો, સંકિતનો જે પુરુષાર્થ છે, એ જ પુરુષાર્થની રીત એ જ છે. પોતાના સ્વરૂપમાં જ જવાનું છે. એટલે કે નિર્વિકલ્પ દશાની અંદર સર્વ વિકારી વિભાવ ભાવોથી વિપરીત પોતાના શુદ્ધ સ્વભાવ ભાવમાં જ આત્મામાં જવાનું છે. ધ્રુવ તરફ દ્રષ્ટિ કરી અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં ઢાળીને તેનો અનુભવ કરવાનો છે. એ જે પહેલી પ્રક્રિયા કરે છે અને એમાં એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે અને એ વખતે જ્ઞાન થાય છે અને જે રીતે પુરુષાર્થ એ વખતે કર્યો છે એ જ રીતે ફરીથી પુરુષાર્થ કરવાનો છે કે એમાં ત્યાં ને ત્યાં પછી રહેવું છે. એ જાણ્યું છે, અનુભવ્યું છે, તો ત્યાંથી પછી બહાર નીકળવાનું નથી, ત્યાં જ રહેવું છે. પેલા જ્ઞાન દર્શનના ઉપયોગ શુદ્ધ સ્વરૂપને જણાવનારા હતા, ત્યાં લક્ષ કરાવનારા હતા, એ હવે સ્થિરતા કરાવનારા થઈ જાય છે. એ જ્ઞાન દર્શનના ઉપયોગ હવે એને ત્યાં સ્વરૂપમાં સ્થિરતા કરાવનાર થાય છે. એટલે એમાં બીજો કોઈ પુરુષાર્થ, નવીન પુરુષાર્થ થતો નથી. પુરુષાર્થનો પ્રકાર તો એવો જ છે, પણ પુરુષાર્થની માત્રામાં ઘણો ફેર પડે છે. પછી ઉગ્ર પુરુષાર્થ થાય છે અને એવો ઉગ્ર પુરુષાર્થ થાય છે તો પછી બારમાં ક્યાંય લક્ષ જતું નથી અને બારમાં ક્યાંય રૂચિ થતી નથી. એટલે સ્વાભાવિક રીતે એને પછી બારની અંદર એ નગ્ન મુનિપણું જ હોય, 28 મૂળ ગુણ સહિત ચારિત્ર હોય અને વ્રત તપ આદિ બધું બારમાં એ રીતે હોય જ. એટલે એ જ મોક્ષ માર્ગનો ઉપાય છે. અને એ મોક્ષ માર્ગનો ઉપાય છે એ પરમ નિરપેક્ષ છે, શુદ્ધ રત્ન ત્રયાત્મક છે. એ નિયમસાર ગાથા 2 ની ટીકામાંથી વાત આવી. તો આ રીતે આપણે 155 પ્રશ્નની અંદર જે વાત કરવામાં આવી એના જવાબ રૂપે શાસ્ત્રોના વચનો લીધા કે મોક્ષ માર્ગ એક જ છે અને તે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા જ છે. એ રીતે જે ઉત્તરની શરૂઆત કરી હતી એને લઈ અને આગળ વિસ્તાર ઘણો આપણે કર્યો. હવે પ્રશ્ન 156, સમ્યક દર્શનમાં સમ્યક શબ્દ શું સૂચવે છે? સમ્યક દર્શન બોલીએ છીએ આપણે, તેમાં સમ્યક શબ્દ શું સૂચવે છે? સમ્યક શબ્દનો અહીંયા સમ્યક દર્શનમાં શું અર્થ થાય છે? અહીંયા ઉત્તર આપ્યો છે કે વિપરીત અભિનિવેશ, અભિપ્રાય, અભિનિવેશ કહો કે અભિપ્રાય કહો, ઊંધો અભિપ્રાય, ખોટો અભિપ્રાય, વિપરીત અભિનિવેશ કે અભિપ્રાય, એ વિપરીત અભિનિવેશના નિરાકરણ અર્થે સમ્યક પદ વાપર્યું છે. સમ્યક પદ વાપરીને વિપરીત અભિનિવેશ જે છે એને કાઢી નાખ્યો છે, એનું નિરાકરણ કર્યું છે. જ્યાં સમ્યક મૂક્યો એટલે વિપરીત અભિનિવેશ નથી. વિપરીત અભિનિવેશના નિરાકરણ અર્થે સમ્યક પદ વાપર્યું છે, કારણ કે સમ્યક એવો શબ્દ પ્રશંસાવાચક છે, તેથી શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ થતાં જ પ્રશંસા સંભવે છે. એ વિશેષણ છે, આમ તો એ વિશેષણ છે, સમ્યક એ વિશેષણ છે. દર્શનની આગળ જે સમ્યક લગાડવામાં આવ્યું એ વિશેષણ છે. અહીંયા દર્શન શબ્દનો અર્થ આપણે શ્રદ્ધા લઈએ છીએ તો એ સમ્યક શ્રદ્ધા, સમ્યક કહો કે સમ્યક કહો, એ સમ્યક એ વિશેષણ છે. શ્રદ્ધા તો ખરી, પણ કેવી શ્રદ્ધા? એટલે મિથ્યા શ્રદ્ધા હોય, વિપરીત શ્રદ્ધા હોય, ઊંધી શ્રદ્ધા હોય, એવો ઊંધો અભિપ્રાય હોય. કેમ કે શ્રદ્ધા છે તો શ્રદ્ધાની અંદર પૂર્વે જે કંઈ માન્યતાઓ કરી છે, જ્ઞાન કર્યું છે, એને લીધે થઈ અને જે અભિપ્રાય બંધાયો હોય એ અભિપ્રાયની વાત હોય. તો અભિપ્રાય કેવો હોઈ શકે? તો અભિપ્રાય બે પ્રકારે હોઈ શકે, એ મિથ્યા પણ હોય, વિપરીત પણ હોય. તો વિપરીતતા શેનાથી વિપરીતતા છે? તો કે જિનેશ્વર ભગવાને જે વાત કરી છે એનાથી વિપરીત છે, તે મિથ્યા છે. વિપરીત પણ શેનાથી? વિપરીત અભિનિવેશ તો અહીંયા કયો, પણ વિપરીત અભિનિવેશની સીમા બતાવી નથી. વિપરીતતા કઈ રીતે? વિપરીત તો સામે કંઈક સત્ય હોવું જોઈએ ને, તો સત્ય એ શેને આધારે છે? તો કે જિનેશ્વરની વાણીમાં જે પરમ સત્ય આવ્યું છે એનાથી વિપરીત માન્યતા જે છે એને વિપરીત કહેવાય. એનાથી ઊંધી ખોટી માન્યતા છે તે વિપરીત. એટલે સમ્યક શબ્દની અંદર એક બીજો અર્થ એવો ગર્ભિત છે કે જેમ જિનેશ્વરની વાણીમાં જે શ્રદ્ધાની વાત આવી છે તે જ વાત પ્રમાણે, તે પ્રમાણે છે તો સમ્યક છે. એટલે માત્ર પ્રશંસાવાચક છે એટલું નહીં, પણ એમાં સમ્યકનો એવો પણ અર્થ ગર્ભિત થાય છે કે એ સત્ય છે, પરમ સત્ય છે, અને એ પરમ સત્ય જિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે એવું છે. એટલે ત્યાં એ સમ્યક દર્શનમાં સમ્યક શબ્દ અને આ રીતે અર્થ છે. પ્રશ્ન 157, ચારિત્રમાં સમ્યક શબ્દ શા માટે છે? ઉત્તર આપ્યો છે કે અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ માટે છે. કેમ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક આત્મામાં સ્થિરતા, તે સમ્યક ચારિત્ર છે. એટલે અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ એનો અર્થ શું થયો? કે જ્યાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે જ નહીં અને જે આચરણ થઈ રહ્યું છે એ આચરણ એ અજ્ઞાનપૂર્વકનું આચરણ કહેવાય. સમ્યક જ્ઞાન નથી અને જે આચરણ થાય છે તે આચરણ સમ્યક નથી, એ આચરણ સમ્યક આચરણ નથી એવું જણાવવા માટે, સમ્યક આચરણને જુદું પાડવા માટે થઈ. અને અહીંયા દર્શાવ્યું છે કે જે આચરણ સમ્યક્ત્વ રહિત છે, સમકિત પ્રાપ્ત થયું નથી અને માત્ર મુનિ દીક્ષા લઈ લીધી છે, સમકિત પ્રાપ્ત થયા વિના જે કંઈક વ્રત તપ વગેરે કરવામાં આવે છે એ સમ્યક ચારિત્ર નથી. એમાં શુભ ભાવ હોય, પૂજા ભક્તિ વિનય આદિમાં શુભ ભાવ હોય, પણ એ સમ્યક ચારિત્ર નથી. સમ્યક ચારિત્ર એ તો પરમ અર્થે પરમાર્થે છે. પરમ અર્થ શું છે? તો કે મુક્તિની પ્રાપ્તિ, પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એ પરમાર્થ છે. તો એવા પરમાર્થને અર્થે જે ચારિત્ર નથી એ ચારિત્રને અહીંયા જુદું પાડવું છે. એટલે અહીંયા કહ્યું છે કે જે પરમાર્થને અર્થે જે ચારિત્ર છે તે સમ્યક ચારિત્ર છે, અને જે પરમાર્થને અર્થે ચારિત્ર નથી એ બધું ચારિત્ર એ સમ્યક દર્શન વિના પણ હોય, અને એ બધું ચારિત્ર માત્ર શુભ ભાવ કહેવાય, એ સમ્યક ચારિત્ર કહેવાય નહીં. એટલે અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ માટે છે. એટલું જ નહીં પણ સાથે સાથે એ પણ સાથે એ લેવાનું છે એની અંદર કે પરમાર્થે જે આચરણ બતાવવું છે પરમ અર્થની પ્રાપ્તિને અર્થે, એને માટે એ સમ્યક ચારિત્ર શબ્દ છે. પ્રશ્ન 158. તત્વાર્થ શ્રદ્ધાન કોને કહેવામાં આવે છે? હવે શ્રદ્ધાનની વાત કરવી છે ને, એટલે પ્રશ્ન એ લીધો છે કે તત્વાર્થ શ્રદ્ધાન કોને કહેવામાં આવે છે. ઉત્તરમાં આપ્યું છે કે જીવ અજીવ આદિ સાત તત્વાર્થ છે, એનું જે શ્રદ્ધાન અર્થાંત આમ જ છે અન્યથા નથી એવો પ્રતિભાવ તે તત્વાર્થ શ્રદ્ધાન છે, તથા વિપરીત અભિનિવેશ અર્થાંત અન્યથા અભિપ્રાય રહિત શ્રદ્ધા તે સમ્યક દર્શન છે. એટલે વિપરીત, એટલે આ જે તત્વાર્થ શ્રદ્ધાન કહ્યું તેનાથી વિપરીત જે શ્રદ્ધા છે એનાથી રહિત, વિપરીત અભિનિવેશ એટલે કે અન્ય પ્રકારે જો અભિપ્રાય વર્તતો હોય તો એવા અન્ય પ્રકારના બધા જ અભિપ્રાયોથી રહિત, એ બધા જ અભિપ્રાયને છોડીને એ શ્રદ્ધા જે છે એ સમ્યક દર્શન છે. એટલે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એ તત્વાર્થ સૂત્રનું બીજું સૂત્ર છે. ઉમા સ્વાતીજીએ તત્વાર્થ સૂત્ર લખ્યું છે, મોક્ષશાસ્ત્ર લખ્યું છે, એનું બીજું સૂત્ર તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વાર્થ શ્રદ્ધા, તત્વની શ્રદ્ધા, એટલે અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશકમાં એને સરળતાથી આ રીતે સમજાવ્યું છે કે જીવ અજીવ આદિ સાત તત્વ તત્વાર્થ છે એમ કહ્યું છે. તત્વાર્થનો શબ્દ, તત્વાર્થ શબ્દ છે એમાં એની સંધિ છૂટી પાડીએ તો તત્વ અને અર્થ એમ બે શબ્દ છે. તત્વ અને અર્થ, તત્વ એટલે તે રૂપે જે રીતે છે તે રીતે, તત્ શબ્દની અંદર યત શબ્દ સમાયેલો છે, એટલે તત અને યત એટલે જેમ છે તે રીતે, જે રીતે છે તે રીતે, એ તત્ એ તત્વ, અને અર્થ એટલે પદાર્થો. અર્થ શબ્દનો મિનિંગ થાય છે અર્થ એટલે પદાર્થો, દ્રવ્ય ગુણ પર્યાય જે આપણે લઈએ છીએ એ બધું અર્થ કહેવાય છે. અર્થો એટલે પદાર્થો, એટલે પદાર્થો તે જ રીતે છે, જે રીતે છે તેનું જેવું સ્વરૂપ છે તે જ રીતે પદાર્થો છે, એ તત્વાર્થ, એ તત્વાર્થ. તત્વ એટલે જે સાયન્સમાં તત્વ કહેવામાં આવે છે એ તત્વની વાત નથી પ્રભુ, અહીંયા જરાક સમજવા જેવું છે. પહેલી વખત બધાને એમ લાગે તત્વ અને એનો અર્થ, એટલે જે પદાર્થો છે એનો અર્થ, એટલે તત્વ એટલે એ પદાર્થો એમ નથી, અર્થ એટલે પદાર્થો. અને તત્ જે છે એમાં તત્વની અંદરનો તત્ એ યત શબ્દ સહિત છે તત્, એનો અર્થ એટલે જે રીતે છે તે જ રીતે જે સ્વરૂપ છે એ તત્વ. અર્થ અંદર ઉમેરવામાં આવે એટલે પદાર્થનું, પદાર્થનું જેવું સ્વરૂપ છે તેવું જ એ તત્વાર્થ, અને એવા તત્વાર્થની, પદાર્થનું જેવું સ્વરૂપ છે તેવા પદાર્થની શ્રદ્ધા, એનું નામ તત્વાર્થ શ્રદ્ધા. એની શ્રદ્ધા થાય ક્યારે? એની શ્રદ્ધા જ્ઞાન થાય તો, એવું જ્ઞાન થાય અનુભવ સહિતનું તો જ એવી શ્રદ્ધા થાય, અન્યથા એવી શ્રદ્ધા થતી નથી. એટલે તત્વાર્થ શ્રદ્ધા જે છે એ સમ્યક દર્શન છે, એ શંકિત છે. અને એમાં આપણે જે રીતે લઈએ છીએ તે સાત તત્વો અથવા નવ તત્વો કહીએ, અને એમાં પહેલા બે જે છે તે જીવ અને અજીવ, અને અજીવની અંદર ચાર જે છે એમાં તો કોઈ ફેરફાર નથી, એટલે એની તો એ જ રીતે શ્રદ્ધા વર્તે છે. પણ પૂતગળ જે છે અજીવમાંનું એક પૂતગળ કે જેના સ્કંદ થાય છે અને એને લીધે થઈ એ સ્કંદની જુદી જુદી રચનાઓ જોઈ અને આ જીવ ભ્રમમાં પડી જાય છે. પૂતગળ પરમાણુ એક તો એ જોઈ શકતો નથી, એ તો એની શક્તિ નથી. એક પૂતગળ પરમાણુનો અહેસાસ થવો, એનો ખ્યાલ આવવો, એ ઇન્દ્રિય દ્વારા થઈ શકે એવું નથી. એટલે જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી એક પરમાણુનો ખ્યાલ આવી શકતો નથી. અને એ પૂતગળ જે છે તે રૂપી છે, અને પૂતગળ ભેગા થઈને સ્કંદ બને છે, એટલે એ સ્કંદ જે છે એને ઇન્દ્રિય દ્વારા જાણી શકાય છે. અને એ સ્કંદ છે તે અનેક પ્રકારે સ્કંદનું સ્વરૂપ થાય છે. અસંખ્ય સ્કંદ, અસંખ્ય પૂતગળો ભેગા થાય છે અને અસંખ્ય પ્રકારના, અનંત પ્રકારના કહો, અનંત પ્રકારના એ સ્કંદ બને છે, જાત જાતના સ્કંદ બને છે. અને એ બધા સ્કંદ પૂતગળના જે સ્કંદ છે એને એ ઇન્દ્રિય દ્વારા જાણે છે, અવલોકે છે, એટલે જીવ બ્રહ્મમાં પડી જાય છે કે આ આ છે ને આ આ છે. બધું પૂતગળ છે પ્રભુ, એ બધું પૂતગળ છે. તું કેવળી ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એને તું સમજને, એ બધું પૂતગળ જ છે. એટલે એ વાત એ સમજતો નથી, એ બ્રહ્મમાં પડી જાય છે, એના તરફ એને લક્ષ થાય છે. પછી તો બધું જ થાય છે, એમાં એને કરતા બુદ્ધિ પણ થાય છે, એને ભોગવવાની ભોગતા બુદ્ધિ પણ થાય છે, એને સારું માઠું કહેવાની એની ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ પણ થાય છે. અને એ રીતે એ વિચારો એમાં એમાં વિભાવમાં જ રહ્યા કરે છે. એની દ્રષ્ટિ ક્યારેય પછી આત્મા તરફ જતી જ નથી, એ એમાંથી બહાર આવતો જ નથી. એમાં 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 જ બસ એ પૂતગળની રચનાઓમાં જ એ બધો એ અટવાઈ ગયો છે. અને એમાં અહીંયા આ દેશમાં, અમેરિકા જેવા દેશમાં આવે એટલે અનેક પ્રકારની રચનાઓ જે જુએ, જે ગરીબ દેશમાં જે જોવા નથી મળતું એવું અહીંયા ઘણા પ્રકારે એ ભૌતિક સુખ એને મળે છે, અને એ અનેક પ્રકારની બધી રચનાઓ જુએ છે, અને પછી એ વિચારો ધર્મ તરફ વળી શકતો નથી, એમાં જ એ ગૂંચવાઈ જાય છે. આ કરું, આ કરું, આ કરું, આ કરું, આ કરું, આ આ મેળવું ને આ લઈશ તો વધારે સારું છે, આના કરતા આ ખરાબ છે ને, હવે તો આ જ લેવું જોઈએ, નવું આ નીકળ્યું છે તો હવે પેલું જૂનું કાઢીને આ લઈએ ને આ કરીએ આ કરીએ, એમાં ને એમાં એમાં ને એમાં જીવન પૂરું થઈ જાય છે. એની દ્રષ્ટિ આત્મા તરફ જતી નથી. જે સુખનો ખજાનો પોતાના અંતરમાં પડ્યો છે એને તો એ ક્યારેય પીછાણી શકતો નથી, ઓળખી શકતો નથી, અને જીવન પૂરું કરે છે. અને એવું જીવન પૂરું કરે છે, અને જે જીવન દરમિયાન વિભાવ ભાવ કર્યા છે, વિભાવ ભાવ એટલે ખરાબ ભાવને જ વિભાવ ભાવ માનશો નહીં, પણ આત્મા સિવાયના બધા જ ભાવ વિભાવ ભાવ છે. એમાં એક કોઈક રીતે શુભ હોય કે કોઈક રીતે અશુભ હોય, એ સિવાય ત્રીજી રીત થતી જ નથી. ઘણાને તો મનમાં એમ છે કે અમે તો કંઈ પાપ કરતા જ નથી, અમે તો કંઈ નથી કરતા, રમેશભાઈ સવારથી બરાબર નિષ્ઠાપૂર્વક જોબ પર જઈએ છીએ અને આવીએ છીએ, જોબ પર પણ અમે કંઈ ખોટું કામ કરતા નથી, તો એમાં અમને કેવી રીતે પાપ થાય? પ્રભુ તમને તિરિંચનો જ ભાવ થાય, બીજું કંઈ થાય નહીં. માત્ર તમે જે કરી રહ્યા છો નિષ્ઠાપૂર્વક એમાં બીજું કંઈ ન થાય, એ નિષ્ઠાપૂર્વક તમે તિરિંચના ભાવોને આવકારી રહ્યા છો એમ સમજી લો. કેમ કે જે કરી રહ્યા છો એ આત્માના ભાવથી વિપરીત ભાવે પરિણમી રહ્યા છો. આત્માના ભાવથી વિપરીત ભાવ છે એ શુભ ભાવ હોય અથવા તો અશુભ ભાવ હોય, બે રીતે જ હોય, એમાં બીજું શું થાય? શુભ ભાવ તો છે નહીં, જોબ કરો છો એમાં કયો શુભ ભાવ કરો છો? તમે શું કરો છો બેઠા બેઠા એમાં કયો શુભ ભાવ થાય છે? વ્રત તપ પૂજા ભક્તિ વિનય એ બધા જે છે એ તો બધા શુભ ભાવ છે, આપણે જાણીએ છીએ. એવો તો ભાવ ત્યાં થતો નથી, એટલે જે થઈ રહ્યું છે તે શું થઈ રહ્યું છે? બીજો જ ભાવ થયો. શુભ સિવાયનો અન્ય ભાવ કયો રહ્યો? તો અશુભ ભાવ. એ તમને જાણતા નથી ને અશુભ ભાવ થઈ રહ્યો છે. એટલે રાગ દ્વેષ ક્રોધ માન માયાની બધી આપણે જે વાત કરીએ છીએ એટલે બધાને એમ જ હોય કે આપણે જોરથી ગુસ્સો કરી ક્રોધ કરીએ તો જ એ દ્વેષ થયો કહેવાય, એ સિવાય તો કંઈ થાય જ નહીં. પણ એ નથી સમજતો કે હું એન્જિનિયર છું, એ ભાવ જે છે એ માનનો ભાવ છે, અને એ માનના ભાવમાં એને પાપનો બંધ થઈ રહ્યો છે એ વાત તો એ ભૂલી જાય છે. હું રમેશ છું એ ભાવ જે છે એ ભાવ પણ કેવો ભાવ છે, એમાં એ માન પડ્યું છે, એમાં પણ એને માન પડ્યું છે. જે નથી એક વિપરીત માન્યતા અને વિપરીત શ્રદ્ધા એને પડી છે એમાં, કે હું રમેશ છું, બે વસ્તુ ખોટી તો લઈને બેઠો છે, મનુષ્ય છું અને પછી પાછો પુરુષ છું અને એમાં પછી પાછું નામ હું રમેશ છું, અને વળી આગળ વધારે માને તો પછી હું ડોક્ટર છું. બધી જ ઊંધી માન્યતા જ્યારે એ લઈને બેઠો હોય અને એ માન્યતાને હું છું એમ કરે એટલે એમાં હુંકાર જે પડ્યો છે, હું આત્મા છું એ ભૂલીને હું આ છું એવો જે અહંકાર જે છે એ માન છે. અને એવા માનને લીધે થઈને શું થાય? પુણ્ય થાય, પાપ જ થાય, બીજું શું થાય? એ માન્યતા એ શુભભાવ નથી, એ માન્યતા શુભભાવ છે, અશુભ ભાવ છે, મહંકારનો ભાવ છે, માન પસાય છે એમાં, તો એમાં તો માન રહેલું છે અને એ પણ મિથ્યા જે છે ને એવું વિરુદ્ધ વાત, મિથ્યા શ્રદ્ધા સહિત માન કસાઈને પોષી રહ્યો છે. એ એટલું જે માને છે, માત્ર એમ માને છે કે હું આ જગ્યાએ આ રીતે પ્રેસિડેન્ટ છું, એ શું કરી રહ્યો છે કે અમે એમાં અભિમાન નથી કરતા, પણ પ્રભુ તું એ માને તો છે ને, તો માને છે એ જ મોટામાં મોટી મિથ્યા શ્રદ્ધા સહિત નો તારો માન કસાય છે, એમાં તો તને પાપ તો થઈ જ રહ્યું છે. એ વાતને સમજતો જ નથી જીવ અને એને એ ખ્યાલ નથી, એટલે એ જીવન પર્યંત એ જ રીતે એ આત્મા સિવાય બીજા વિભાવ ભાવ રૂપે જ પરિણમે છે. અને એવા વિભાવ ભાવમાં મુખ્યત્વે તો એના આવા નાના પ્રકારના પાપના ભાવ છે કે જેને લીધે થઈ, અને એવા નાના પ્રકારના પાપના ભાવને લીધે થઈને તિરિંજમાં જાય. મોટા પ્રકારે પાપ કરતો હોય, હિંસા કરતો હોય, માંસ ખાતો હોય, દારૂ પીતો હોય, તો એ નરકમાં જાય. અને જો એમાંથી બધામાંથી નિવર્ત્યો હોય, નાના પ્રકારના પાપ કરતો હોય અને થોડો એને શુભભાવ પણ હોય, વ્રત તપ વગેરે કરતો હોય અને શુભભાવ હોય, તો એ નાનો દેવ થાય, હલકો દેવ થાય. એટલે એમાં હલકો દેવ થાય એટલે ફરી પાછું શું થાય, એને તૃષ્ણા થયા વગર રહે જ નહીં ત્યાં, એટલો લાંબો સમય, ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ અને એનાથી વધારે જ હોય, તો એટલા બધા સમય માટે મોટા દેવોની રિદ્ધિ સિદ્ધિની અને પોતે એના કરતા નાનો છે એટલે પોતાને અપમાનિત સમજવાની એવી ઈર્ષા ભાવે જે ત્યાં એટલા 1,000 વર્ષનું આયુષ પૂરું કરે એટલે ફરી પાછો તિરિંજમાં જાય. એટલે કાં તો એ મનુષ્યમાંથી તિરિંજમાં જાય ને કાં તો હલકા પ્રકારનો દેવ થાય, કેમ કે એ એવા પાપ કરતો નથી એટલે નરકમાં તો નહીં જાય. અને ક્યારેક જો એ સંભાવે વર્તે છે તો મનુષ્ય થાય, પણ એવો મનુષ્ય પણ થાય ક્યારે, એવો મનુષ્ય થાય ક્યારે એવા સંભાવે વર્તતો હોય તો, એમાં એ પાછો જૈન થવો હોય તો પાછી વાત અઘરી છે. જૈનને ત્યાં જન્મે એટલે જૈન એમ નથી કહેતા, જૈન એટલે કે જે જૈન માન્યતાને અનુસરે તેને આપણે જૈન કહીએ છીએ. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને જે જૈન ધર્મનું સ્વરૂપ પ્રકાશ્યું છે પોતાના ઓમકાર ધ્વનિમાં, એને જે માનનારો છે તે જૈન છે. તો એવું જૈન પણ તો પછી ક્યારે પ્રાપ્ત થાય? તો ભાગ્યે જ પ્રાપ્ત થાય. મનુષ્યનો જન્મ તો મળે, પણ પછી મનુષ્યનો જન્મ મળ્યા પછીથી પણ એવું મનુષ્ય પણ કે જેમાં જૈન પણ પ્રાપ્ત થાય એવી સમજ આવે ને એવું આચરણ થાય, એવું તો અતિ 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 દુર્લભ છે. એટલે જેને જે એ બન્યું છે એ તો મહાપુણ્યશાળી છે. હવે એ પુણ્યના લીધે થઈને જે સંયોગો એને પ્રાપ્ત થયા છે એનો એણે ઉપયોગ કરી લેવાનો છે. જીવન બહુ ટૂંકું છે, બહુ ઓછો સમય છે, અને એમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા વિના જો આ જીવ ચાલ્યો જશે તો ક્યાંય રખડી પડશે, જેમ આપણે વાત કરી એ પ્રમાણે તિરિંજમાં. અને તિરિંજમાં એક વખત ગયો પછી તો તિરિંજમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. ભાગ્યે જ નીકળાય છે મોટા ભાગે તો તિરિંજમાં ને તિરિંજમાં તિરિંજમાં, પછી એના તિરિંજમાં હલકી ગતિમાં એકેન્દ્રિય સુધી પહોંચી જાય છે. અને એમ એ કરતા એનો 2,000 સાગરોપમનો તરસ કાળ તો ક્યાંય પૂરો થઈ જાય છે. પાછો એ એકેન્દ્રિયમાં કેટલો બધો સમય, કેટલા કરોડો અબજો વર્ષો માટે એ એકેન્દ્રિયમાં પછી રહી જાય છે. એટલે આ દશાને આપણે ખ્યાલમાં રહેવાની છે, આ પૂતગળની સાથેના સંબંધને લીધે થઈ, અને જે થઈ રહ્યું છે ને, જે પૂતગળના સ્કંધને જોઈને બ્રહ્મમાં પડી જવાય છે ને, એ વાતને સમજવાની છે. આ તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ જે વાત છે એમાંથી જીવ એટલે પોતે હું અને પૂતગળ એટલે મારી આસપાસમાં રહેલી આ બધી સ્કંધની બધી રચનાઓ, પૂતગળના સ્કંધની રચનાઓ, એમાં આ શરીર પણ આવી જાય છે. એ બધાને મારે મારાથી ભિન્ન સમજવી અને મારું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપને હું સમજું ને પછી એનો અનુભવ કરું અને પછી એ જ રીતે આચરણ કરું. એ જ પરમ સત્ય છે, એ જ પરમાર્થ છે, એ જ કર્તવ્ય છે. તો આપણે આજે આ ભાવ રાખીએ, તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એને આપણે સમજ્યા છીએ અને એના ભાવને પણ આપણે સમજ્યા છીએ, તો એ ભાવ સહિત આપણો અભિનિવેશ થાય એવી જ માન્યતા વર્તે, એનો ખૂબ વિચાર થાય કે હું કોણ, ક્યાંથી થયું, શું સ્વરૂપ છે મારું, કર્યું, એ વાતનો વિચાર થાય. તો કોઈ ખાસ પ્રશ્ન હોય તો લઈએ, અન્યથા આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ. જય જિનેન્દ્ર.